પ્રવચન ક્રમાંક 6 આત્મસિદ્ધિનો બોધ અને શિષ્યની સંબોધીશું.
ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગિના કામદં મોક્ષદં ચૈવ. ઓમકારાય નમો નમઃ. અરહંતો મંગલમ નિત્યમ સિદ્ધા જગતિ મંગલમ મંગલમ સાધવ સર્વે જૈન ધર્મોસ્તુ મંગલમ મંગલમ. ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મહાદેવ્યા કુક્ષિરત્નં શબ્દજેતરવામયં રાજચંદ્ર અહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. ઓમ સહજાત્મ સ્વરૂપ નમો નમો પરમ ગુરુરાજ શુદ્ધ ચૈતન્ય સ્વામીને પ્રણમું વારંવાર. નમસ્કાર હો હે પ્રભુ રાજચંદ્ર ભગવન પરમ કૃપાળુ દેવજે સર્વ સંતના સંત જેના અનુભવ બોધથી પ્રગટેયાતમ જ્ઞાન જ્ઞાનાવતાર નિર્ગ્રંથ તે રાજચંદ્ર ભગવાન.
આત્મસિદ્ધિનો આત્મયોગ એ શ્રેણીના વ્યાખ્યાનમાં ગઈકાલે આપણે એ વિચારણાનું સૂત્ર હતું આરાધના. રત્નત્રય સુધર્મ એ આરાધનાની અંદર ભગવાને ફરમાવ્યો. એ સુધર્મની અંદર રત્નત્રયમાં પહેલું એ બોધ સંકેત, જેમાં જિજ્ઞાસુ જીવને સદબોધ થાય અને તો એ અંતર શોધમાં જાય, અંતર્મુખતામાં ચાલ્યો જાય, અંતરાત્માપણું એની આત્માની અવસ્થા થાય, અથવા કહીએ તો નિજવાસમાં જાય. બીજું તો કે મત દર્શન અને આગ્રહનો ત્યાગ થઈ જાય. સંકેત પ્રગટે, તત્વની વિચારણા થાય એટલે મતમાંથી ઉઠતો જાય. જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી મત સંપ્રદાય આ બધાનો આગ્રહ ઉપરતે અભિનિવેશ આવે, પણ જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ જીવની અવસ્થા, જ્ઞાનનું લક્ષણ આ છે કે મત દર્શન વગેરે જુદા જુદા ભેદ જે છે એ ભેદના આગ્રહનો ત્યાગ કરે અને નિજ પદના લક્ષ્ય પ્રવર્તન કરે કે આત્મા જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાંથી આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું આ જ લક્ષ્ય છે, તો પછી એને કોઈ પણ પ્રકારની એની દર્શનની અંદર કોઈ ભેદ પણ ન હોય કે ન પક્ષ હોય, પક્ષાપક્ષી મારાપણું આ મારું છે આવી સંકુચિત સીમામાંથી એ જીવ ઉપર ઉઠે છે. આ જ્ઞાનનું લક્ષણ છે. અને નથી ઉઠતો ત્યાં સુધી હજુ વાસ્તવિક જ્ઞાન એને થયું નથી. એટલે જુદા જુદી મર્યાદાઓની અંદર એ જીવ સંકોચાઈને રહે છે, આગ્રહથી રહે છે. ત્રીજી વાત કે એને કેવળ નિજ પદનો લક્ષ્ય હોવાને કારણે, હવે નિજ પદનો લક્ષ્ય છે, પ્રતીતિ છે અને અનુભવ દશા છે, એની અંદર જ એ ત્રણની અંદર રહ્યા કરે છે. કર્મનો ઉદય આવે, કોઈને કોઈ પ્રકારના સંયોગોની અંદર રહેતો હોય તો કદાચ અનુભવમાંથી થોડો પાછો હટે તો પણ પ્રતીતિમાંથી જતો નથી, અને પ્રતીતિમાં પણ કોઈ એવો કર્મ ઉદય આવે તો પણ એનું લક્ષ્યથી એ વિચલિત થતો નથી. અને વૃત્તિઓનું ઉપશમન, જેટલી જેટલી પ્રમાણની વૃત્તિઓ ઉઠે એ વૃત્તિઓ પોતાના ભાવની અંદર એનું ઉપશમન અને નિવર્તન થયા કરે. આવું સંકેત કોઈ પણ પ્રકાર, પેલું બીજું કે ત્રીજું, પેલાનું કારણ બીજું, બીજાથી ત્રીજું, એમ પરસ્પર સંકળાયેલી છે, સંકેતની ધારા છે. એ વર્ધમાન થાય એટલે મિથ્યાભાસ જે છે અનાદિનો એ દૂર થાય અને ચારિત્રની પ્રગતિ થાય. વિષયોની અંદર અને કષાયોનો નાશ થવાથી એનો વિતરાગ પદની અંદર વાસ થાય. અને પછીની આરાધનામાં એ સ્વરૂપની રમણતાની અખંડતા થવાને કારણે કેવળ જ્ઞાનની ધારામાં લીનતા થાય. અખંડ એવું કેવળ જ્ઞાન, એના પોતાના સ્વરૂપના અભેદ સ્વરૂપમાં જ એનો નિવાસ થાય, દેહ છતાં અદેહી દશામાં એ વર્તતો જાય. આવો દેહાધ્યાસ જ્યારે છૂટી જાય, દેહ હોવા છતાં દેહાધ્યાસ છૂટી જાય એટલે જે આત્માનું વિભાવ પદ, એ જે કર્તા પદ અને ભોગતા પદ, એનું શાશ્વત પદ નથી. કર્મનો કર્તા અને કર્મનો ભોગતા એ વિભાવને કારણે, અજ્ઞાનને કારણે, પોતાના સ્વરૂપના અભાનને કારણે ઉત્પન્ન થયેલી વૈભાવિક પરિસ્થિતિ છે. તો અહીંયાથી છૂટી જાય એટલે નહીં કરતા એ કર્મનો, તું કર્મ અને કર્મનું કર્તા પદ નથી, એને ભોગતા પદ હોવાની કોઈ સંભાવના નથી, કેમ કે એ આશ્રિત છે. આ જ ધર્મ એનો મર્મ છે. જે ધર્મ કરે એટલે એનો મર્મ એ છે કે એ કર્મના કર્તૃત્વમાંથી મુક્ત થાય. આખો સંસાર એ કર્મનું ભોગતૃત્વ છે. મને મળેલા સંયોગો, સંબંધો, પદાર્થો, આ બધું ભોગતૃત્વ છે. પછી અનુકૂળ હોય તો દુઃખરૂપ છે, સુખરૂપ છે, અને પ્રતિકૂળ હોય તો દુઃખરૂપ છે. પણ જે સુખ ને દુઃખ છે એ કર્મનું ભોગતૃત્વ છે, અને ભોગતૃત્વનું કારણ કર્મનું કર્તૃત્વ છે. પૂર્વે એ કર્તૃત્વ થયેલું છે અજ્ઞાન અવસ્થામાં, એનું આજે પરિણામ છે. તો ધર્મનો મર્મ એ છે કે આ કર્મનું કર્તૃત્વ અને ભોગતૃત્વ ટળે. એટલે ધર્મ એ જ કે જ્યાં ત્યાંથી આ કર્મ થતા અટકે અથવા કર્મ બંધથી નિવૃત્ત થવું. એટલે એનો આધાર જે છે દેહભાવ, અહમભાવ, મમત્વભાવ, એ અહમભાવ અને મમત્વભાવ એ સ્વપ્ન દશામાંથી જીવ પોતાની સ્વભાવ દશામાં આવે, એ આ ધર્મનો મર્મ છે. કે જ્યારે જ્યારે પછી હું ધર્મ કેમ પામ્યો, હું ધર્મ કેમ કરીશ, હું ધર્મ પામીશ કે કેમ, આની કોઈ એનો બેરોમીટર હોય, માપદંડ હોય તો એ છે કે આપણા જીવનની અંદર ધર્મના પ્રવેશ પછી કર્મનું કર્તૃત્વ કેટલા પ્રમાણમાં મંદ થયું, અલ્પ થયું. અને એ કર્મનું કર્તૃત્વ એ વિષય કષાયના આધાર ઉપર, રાગ દ્વેષના આધાર ઉપર, મોહનીયના આધાર ઉપર છે. તો ધર્મનો મર્મ આ છે, અને એ માટે થઈને આ રત્નત્રય ધર્મ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેયનું સંયુક્ત એટલે સમ્યક મોક્ષ. સમ્યક મોક્ષ તો જ થાય કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર હોય તો. એ જીવને સંસાર પરીક્ષણ કરાવી અને નિર્માણ પદની પ્રાપ્તિ કરાવે તે ધર્મ. ગાંધી એક પ્રશ્ન પૂછ્યો તો કૃપાળુદેવને 27 પ્રશ્નમાં 8મો પ્રશ્ન અને 12મો પ્રશ્ન, ધર્મ એટલે શું અને કયો ધર્મ શ્રેષ્ઠ. એને એમ હતું કે સૌ પોતાનો ધર્મ શ્રેષ્ઠ એમ જ કે ને, પણ આ તો રાજચંદ્ર હતા. એટલે એણે કહ્યું કે આત્માને નિજ પદની પ્રાપ્તિ કરાવે અને સ્વભાવમાં સ્થિતિ કરાવે તે ધર્મ, અને એ જ શ્રેષ્ઠ જે બળવાન પણ સ્થિતિ રખાવે. ગાંધી કે મને એકદમ આઈ વોઝ ટેકન બેક. મને એમ હતું કે દરેક વ્યક્તિ પોતાના ધર્મની જ વાત કરે કે મારો ધર્મ શ્રેષ્ઠ. આ પુરુષે આ આત્મિક લક્ષ્યને આપ્યો કે ધર્મ એ જ શ્રેષ્ઠ છે, નિજ પદની પ્રાપ્તિ કરાવે અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવે. પદની પ્રાપ્તિ કરવી અને સ્થિતિ કરવી, બસ આ ધર્મનું કામ છે. આ ધર્મનો મર્મ કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર મૂક્યો. આજની વિચારણાનું સૂત્ર છે આત્મસિદ્ધિના બોધ અને સંબોધિ. આ વિષય હતો નહીં, ઉપસંહાર હતો. આ વચમાં એક દિવસનું આયોજકોએ કઈ એક્સટેન્શન કર્યું, એટલે વચમાં આ શિષ્યની સંબોધિ, આત્મસિદ્ધિનો બોધ શું અને સંબોધિ શું. અદભુત ભૂમિકા આત્મસિદ્ધિના શિષ્યની છે. ગુરુ તો સમજ્યા કે ગુરુ તો જ્ઞાની છે, પણ શિષ્ય તો અહીંયાથી જ શરૂ કરે છે કે માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય. હવે રહેવા દો ગુરુને, કહે છે આત્મા આત્મા હું માંડા છું, કઈ છે જ નહીં, ત્યાંથી ઉપાયો છે. આવો શિષ્ય એને બોધ આપે છે 50 ગાથામાં. ગુરુ બોધ આપે છે, 6-5 સમજાવે છે 50 ગાથામાં, અને 20 ગાથામાં શિષ્ય શંકા કરે છે. એની પહેલી શંકા પેલા પદથી શરૂ થાય છે. આત્મસિદ્ધિના શિષ્યની ભૂમિકા કેટલી જબરજસ્ત છે. આ જો શિષ્યની ભૂમિકા સમજાય, બસ આપણે આત્મસિદ્ધિના શિષ્ય થઈએ તો આત્મસિદ્ધિ થાય છે. પણ આજે આપણે ગુરુપદની વિચારણામાં પડી જાય છે શિષ્યને બદલે. બહુ મુશ્કેલ છે, જીવને પોતાની ભૂમિકામાં રહેવું કઠણ છે. મારી ભૂમિકા કઈ છે? ઉપદેશની છે, ઉપદેશકની છે, ધર્મ પ્રવર્તકની છે, તીર્થંકરની છે, ગણધરની છે, તો શું આચાર્ય થઈને આવ્યો છું? શિષ્ય છું. શિષ્યની ભૂમિકા મારે, અને એ શિષ્યની ભૂમિકામાં કૃપાળુદેવે એની ગાથાઓ મૂકી, 9 ગાથાઓ, કે એ શિષ્યને બોધ ભૂમિકામાં એને બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, બોધિ બીજની પ્રાપ્તિ થાય છે. જેને આત્માની કોઈ આસ્થા નથી, કોઈ શ્રદ્ધા નથી, કોઈ માન્યતા નથી, એ શિષ્યને સદગુરુના બોધની ગાથાઓ એક એક પદ કહેતા જાય છે કે આત્મા છે ભાઈ, એનું આ એનો ન્યાય છે, આત્મા નિત્ય છે આ એનો ન્યાય છે, આત્મા કર્મનો કર્તા છે આ એનો ન્યાય છે, એ કર્મનો કર્તા હોવાને કારણે કર્મનો ભોગતા છે આ એનો ન્યાય છે, અને એ કર્મનું કર્તાપણું ને ભોગતાપણું ટરી શકે એમ છે કારણ કે આત્મા મોક્ષ સ્વરૂપ છે નિશ્ચયથી, અને એ જે નિશ્ચયથી સ્વરૂપ છે તે પ્રાપ્ત થઈ શકે છે, પણ એ થઈ શકવા માટેના ઉપાય છે, અને એ ઉપાય એ સુધર્મનો ઉપાય છે. જો ઉપાય કરવામાં આવે તો ઉપેય તરફ જઈ શકાય છે, ઉપાય ન કરે તો ન જવાય. તો આ સિદ્ધિ વાતમાં અહીંયા આપણે આત્મસિદ્ધિનો બોધ અને સંબોધિ એટલી સરસ વાત અહીંયા મુકાણી છે કે શિષ્ય 5 ગાથાની અંદર આ જ્ઞાનીએ જે 50 ગાથામાં સમજાવ્યું છે ને એ કે છે હું સમજી ગયો છું. અને કૃપાળુદેવે આત્મસિદ્ધિનો બોધ જે 50 ગાથામાં સમજાવ્યો છે એ 4 ગાથાની અંદર એને બોધ કર્યો છે. આત્મસિદ્ધિની બોધની આખી, કે જો દશાવાન શિષ્ય હોય, જો શિષ્ય દશાવાન હોય અને જો એને બોધ પ્રાપ્ત થાય તો પહેલું કામ એને સુવિચારણા પ્રગટે. એટલે આપણે આજની જે ગાથાઓ લઈએ છીએ એ આત્મસિદ્ધિના બોધની 5 ગાથા અને સંબોધિની 5 ગાથા, એટલું આજે આપણે સમયમાં પૂરું કરીશું. તો પહેલું 40મી ગાથાથી શરૂ કરી
આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુભાય તે બોધે સુવિચારના ત્યાં પ્રગટે સુખદાય.
આ પહેલું સૂત્ર બોધનું, સુવિચારણા થાય બસ પછી બધું કામ શરૂ થાય. જ્યાં સુધી સુવિચારણા થઈ નથી ત્યાં સુધી તો ફેરા જ કરે છે. આપણે કહીને કે સમજતો જ નથી, જ્યાં સુધી સમજતો નથી ત્યાં સુધી લાખ પ્રકારના ઉપદેશ આપો એનું કઈ ઠેકાણે પડે. તો પહેલી ભૂમિકા સમજણ, અને સમજણની ભૂમિકામાં જો જિજ્ઞાસુ જીવને અંતરની દયા હોય, પોતાની કંઈક હિત કરવું છે મારે મારું, આવો કંઈક ભાવ હોય, પરનું નહીં પોતાનું એવો ભાવ જાગે, અને તો પછી એને સદગુરુનો બોધ મળે. આવી સ્થિતિમાં જો બોધ મળે તો એના જીવનમાં પહેલું પ્રગટીકરણ થાય એ સુવિચારણાનું. ત્યાં પ્રગટે જો સુવિચારણા તો છે જ, પ્રત્યેક જીવ સંઘની છે અને મન સહિત હોવાને કારણે વિચાર કરી શકે એવી સ્થિતિમાં છે. આ કોઈ એકેન્દ્રિય બે ઇન્દ્રિય નથી. આ જીવ અત્યારે પંચેન્દ્રિય અને સંઘનીપણું લઈને આવેલો છે. એટલે એને જો કોઈ નવું પરમાર્થ માર્ગની મુક્તિની યાત્રા શરૂ થવા માટેની એની આ એક ફેકલ્ટી છે વિચાર કરવાની. એટલે પહેલા વહેલા સદગુરુ કહે છે કે ભાઈ જો સુવિચારણા થાય તો કામ થઈ જાય તારું. સુવિચારણાની અંદર એ યોગ છે. સુવિચારણાનો શેનો યોગ છે? તો કે તારી દશા અને સદગુરુનો બોધ, આ બેનો સમન્વય થાય. આ જોગાનું જોગ જ્યારે થાય ત્યારે ગ્રંથિ ભેદની અવસ્થા, સમ્યક દર્શનની અવસ્થા, સાચી સમજણની અવસ્થા, સાચી વિચાર પ્રક્રિયાની અવસ્થા શરૂ થાય. કારણ કે અત્યાર સુધી અવડા વિચારને કારણે જ એ કર્મ બાંધતો જ ગયો અને અંદર ફસાતો ગયો. પણ હવે એને સુવિચારણા પ્રગટી, અને સુવિચારણા પ્રગટે છે એની 41મી ગાથામાં ગુરુદેવ એક કહે છે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. મોક્ષનો માર્ગ માત્ર એક જ ગાથામાં ક્યાંય કહેવાયો હોય તો પરમ કૃપાળુ દેવની ચમત્કૃતિ છે. એક જ ગાથા કે જ્યાં પ્રગટે સુવિચાર, તું જો સુવિચારણા કરતા શીખી જઈશ અથવા બોધના આધારે વિચાર કરવો એટલે સુવિચારણા, સત્પુરુષના બોધના આશ્રય વિચાર કરવો તે સુવિચારણા. ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે. એક સ્ટેપ સુવિચારણાનું થયું તો બીજું સ્ટેપમાં નિજ જ્ઞાન, અને નિજ જ્ઞાન પ્રગટે તો જે જ્ઞાને મોહનિયોનો નાશ થાય. નિજ જ્ઞાન સિવાય મોહનિયોનો નાશ કરી શકે એવું કોઈ તત્વ બીજું છે નહીં. નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, અહીંયા ક્ષીણ નથી કીધો, ક્ષય કીધો છે. કેટલી બધી જબરદસ્ત ચમત્કૃતિ છે કે એકવાર તને આત્મજ્ઞાન થાય મોહ ટકી ન શકે. મોહ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી જીવ પોતાના આત્મજ્ઞાનથી અભાન છે ત્યાં સુધી. અને જો મોહ ક્ષય થયો તો પામે છેલ્લું. સુવિચારણા ફર્સ્ટ, જસ્ટ બિગિનિંગ, સાચું વિચારતા શીખો. હજી જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આ એક જ ગાથાની અંદર આખો મોક્ષનો માર્ગ. શું ભાઈ કે સુવિચારણાથી નિજ જ્ઞાન પ્રગટે, નિજ જ્ઞાનથી મોહનો ક્ષય થાય, મોહનો ક્ષય થાય તો નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. શું અઘરું છે કે સાહેબ? આખરે કરવાનું તો આ જ છે ને. તો એનો પ્રોસેસ, એનો ક્રમ એટલો સરસ આપી દીધો કે ક્યાંય વચમાં આડો ઓળો 40માં સિદ્ધિ લીટીનો માણસ થઈ જાય પેલા વેલા. વાંધો એ છે કે સીધો સાદો છે, પણ જલેબીના ગુચરા છે આવ સાદો, બહુ ભોળા. ભાઈ તમારા ભાઈ ભોળા ખરા, પણ પછી જાજુ કહેવાય એમ. ગુરુએ શિષ્યને એક એવો જેને કહીને મંત્ર આપી દીધો, આત્મસિદ્ધિનો મંત્ર છે, મોક્ષનું સૂત્ર છે, ધ શોર્ટેસ્ટ પોસિબલ. વાત એ છે કે આ જીવ વિચારણા કરતા હજુ શીખ્યો નથી, અને જે વિચારણા ચાલે છે એ શું નહીં પણ કુ ચાલે છે. કુ એ દ્રષ્ટિએ કે બધી જ વિચારણા પોતાના હિતની વિરુદ્ધ છે, એ પોતે જ પોતાને બંધ કરતો કરતો જાય છે. જેટલો વિચાર કરે છે એનું પરિણામ, મેં આને આમ કર્યું, આને આમ કરી દીધું, એ બધામાં સરસ, પણ એ કે એને કારણે તને શું થયું, તને શું થયું, કર્મક્ષય થયો કે બંધ થયો, બંધ થયો. તો આ કુ વિચારણા, સ્વની અપેક્ષાએ એની કુ વિચારણા. અને કદાચ પ્રશ્ન થાય કે સાહેબ વિચાર વિચાર વિચારની વાત કરો છો, અમને તો એટલા બધા વિચાર આવે છે ઊંઘ નથી આવતી, રાતના તન તન ચાર ચાર વાગ્યા સુધી વિચાર જ કરીએ અમે. તો કે તને વિચાર છે એ વિચાર વાયુ થઈ ગયો છે, એ વિચાર નથી, એ વિચારોના વમળ છે તને.
પ્રભુ મારા મનને સતાવે કુવિચારો, દુનિયામાં જીવું હું બનીને બિચારો, વિચારોના વમળથી ઉગારો મારા રાગ, આત્મા જગાડો મારા સદગુરુ રાગ, સુખ નથી પરમા એમ કહે ગુરુ રાગ, મોહિની મિટાવો મારા સદગુરુ રાગ, સુખ વસે નિજમાં એમ કહે ગુરુ રાગ, આત્મા જગાડો મારા સદગુરુ રાગ.
મંત્ર આપી દીધો, તું વિચાર કર, પણ શું વિચાર કરજે, એક જ શબ્દ. કૃપાળુ દેવની તો એવી ખૂબી છે, દેવ તો કે શું દેવ, ધર્મ તો કે શું ધર્મ, અને ગુરુ તો કે શું ગુરુ, વિચાર તો કે શું વિચાર. સાહેબ આ બધું અત્યાર સુધી હતું, બધા શાસ્ત્રમાં આ જ કીધું છે, તમે એક શું શબ્દ મૂકીને તો આખી બાજી ફેરવી નાખી. જબરજસ્ત વાત મૂકી કે સુવિચારણાનું ફળ એ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ છે, નિજ જ્ઞાનનું પ્રગટકરણ છે, એ નિજ જ્ઞાનનું ફળ મોક્ષનો ક્ષય છે. અને અહમ ભાવ જતા આત્મ મમત્વ ભાવની નિવૃત્તિ થાય છે. મિથ્યા જ્ઞાન જે અત્યારે છે કે દેહ તે હું, એ દેહરૂપ હુંની અહમ ભાવની નિવૃત્તિ થાય, અને આત્મારૂપ હું એવા અરહમ ભાવની જાગૃતિ થાય. આ સુવિચારનું પરિણામ એ કે હું દેહ નથી પણ આત્મા છું, આ સુવિચાર છે. અને હું દેહ છું, પછી મિસ્ટર સોયન સો છું, પછી એની બધી ઉપાધિઓ છે, અને એની પછી આખી બાયોડેટા છે, અને પાછું આપણને કહે કે તમને હું શું બાયોડેટા એક કાગળમાં આપું, આખી ચોપડી લખું તો પૂરી થાય એમ નથી, આટલી તો મારી બાયોડેટા છે, શું આપણી એચિવમેન્ટ, શું આપણું આ કઈ રહેવા દે. કબીર સાહેબે કીધું કે આપ મુવે તો ડૂબ ગઈ દુનિયા, તારી બાયોડેટા ગમે તેટલી હોય લાંબી શું કામની, માટે તારી સાચી બાયોડેટામાં તો હું આત્મા છું. આ ભાવ જાગૃત થાય. કર્મનું મૂળ છે મોહ, અજ્ઞાન, અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ બંધ થયા જ કરશે, એનો અનુબંધ બંધ અનુબંધ બંધ અનુબંધ આની અનંત પરંપરા છે. મોહનીયનો નાશ થાય તો જ કર્મબંધની પરંપરા અટકે, કર્મની સંતતિ અટકે, પ્રવાહરૂપ સંતતિ છે એ અટકે, અને કેવળ જ્ઞાન થાય તો જ નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. આવી 41મી ગાથામાં આ આત્મસિદ્ધિનો બોધ એનું આ સંકલન 40 અને 41મી બે ગાથાની અંદર આત્મસિદ્ધિના બોધની અંદર પછી શિષ્યને આ સુવિચારણામાં એક નવો સ્પાર્ક આપે છે. ગુરુ 78મી ગાથામાં આપે છે કે જો ભાઈ તું અમે આ જે કરતા છો કર્મનો અને ભોગતા છો એનું કારણ શું, તો કે
ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ.
ભાઈ આખું કર્મનું તારું કરતાપણું છે અને સ્વભાવનું કરતાપણું નથી. આ કરતા તો છે જ, આત્મા કરતા તો છે જ, પણ એનું કર્તૃત્વ ત્રણ પ્રકારે જ્ઞાનીઓ કહ્યું છ પદના પત્રની અંદર. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે અને તે અર્થક્રિયા ત્રિવિધ પ્રકારે શ્રીજીને કહી છે. પહેલું સ્વભાવરૂપ, બીજું તમે તો છ પદની શિબિર કરી નાખી છે, અનુપચરિત વ્યવહારથી કલ્પના કરતા અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા. ત્રિવિધ પ્રકારે કહ્યું છે, એક સ્વભાવથી, એક અનુપચરિત વ્યવહારથી અને એક ઉપચારથી. આ ત્રણે ત્રણ, સ્વભાવથી તું તારા સ્વરૂપનો કરતા છું, તારા સ્વભાવનો કરતા છું, તારા અનંત ગુણોનો કરતા છું તું. આ તારું કરતાપણું છે, કેમ કે પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, કુટસ્થ અથવા તો જડ નથી. પણ જીવને વિભાવ ભાવ હોવાને કારણે એ દ્રવ્ય કર્મ એટલે રાગ દ્વેષ કષાય આ બધા દ્રવ્ય કર્મ છે. એ અનુપચરિત વ્યવહાર, અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય, અનુભવી શકાય. રાગ કોનો, ક્રોધ કોનો, માયા કોની, જે કંઈ કહીએ લોભ કોનો, આ બધા જીવના પોતાના, આ કોઈ બીજાના છે, પડોશીના છે નહીં, અનુભવમાં આવે. આ દ્રવ્ય કર્મ જે છે, અનેક પ્રકારના કર્મ છે જે આત્માના પ્રદેશને લાગેલા છે, એ અનુભવથી લાગે કે પોતાના છે, એનો કરતા હું છું, કોઈના કર્મનો કરતા હું નથી. અને ઉપચારથી હું ઘર નગર આદિનો કરતા છું, એ મમત્વ ભાવથી, આ અહમ ભાવથી આવ્યું. અને હવે મમત્વ ભાવથી કર્તૃત્વ શું થયું, કે આ ઘરમાં હું રહું છું એટલે મારું છે, આ મેં ખરીદી કર્યું હતું એટલે મારું છે, આ મને આપ્યું હતું એટલે મારું છે. પદાર્થ તો એમને છે, આ પદાર્થ મિસ્ટર એ મિસ્ટર બી ને આપ્યો, એને આપ્યો કે જાઓ તમને ગિફ્ટ, તો બી ને શું ભાવ થયા, આ મારું છે. પદાર્થ કઈ કોઈનો છે એવું છે નહીં, એમાં કઈ બીજું સંક્રમણ થતું નથી. જે કઈ થાય છે એ પરિવર્તન ભાવમાં થાય છે, કે આજ સુધી એ પદાર્થ એની પાસે હોત તો કઈ વાંધો હતો, એને કઈ થાત, અને કદાચ એના હાથમાંથી પડત અને તૂટકતો, બહુ તો શિખામણ દે કે જાળવી રાખજો, પણ હવે એને આપી દીધું આપણને અને પછી આપણા હાથમાં જ પડ્યું. જોઈ લો, ઉપચારથી ઘર નગર આદિનો કરતા, તમામ પદાર્થોના ઘરની અંદર હજાર ચીજમાં આપણે કહે છે કે આ મારી છે, આ મારી છે, આ મારું છે, આ મારું છે, આ ઉપચારથી છે, તારું કઈ નથી, તારી સાથે અનુભવમાં છે, આત્માની સાથે જોડાયેલું છે. ઓલા કર્મ આત્માની સાથે આવશે પણ આ કર્મ નહીં આવે. ઘર બાર નગર આદિ જે છે એ ઉપચારથી, એટલે કહેવા માત્ર મારા છે, સંબંધથી, એની સાથેનો મારો સંબંધ છે એટલે એને કારણે હું કહું કે મારા છે. પણ જેવું આપણે કહે કે મેં વેચી નાખ્યું તો વાત પૂરી થઈ જાય. આપણું ઘર હોય અને એની અંદર આગ લાગે અને કોઈ કહેવા આવે પડોશી કે તમારું મકાન છે અહીંયા આગ લાગી છે, તો દોડાદોડ કરતો જાય, પણ કે ના હો એ મકાન વેચાઈ ગયું, બપોર આપણે જેને કીધું હતું એમાં વચમાં ઓલો દલાલ મળે કે મેં સોદો ફાઇનલ કરી લીધો અને હું થી પૈસા લઈ લીધા છે, તો ભલે આગ લાગી, હવે લાગનાર લાગી, મારે શું લેવા દેવા છે. આખો ભાવ પલટાઈ ગયો છે, આ ઉપચારથી મારું છે, તારું કઈ નથી. મમત્વ ભાવને કારણે મારું છે, એ ભાવ તો જેવું મમત્વ છૂટ્યું, માલિકી છૂટી, સ્વામિત્વ ગયું, વાત પૂરી. આવું ત્રણ પ્રકારનું એનું કર્તૃત્વ છે. એ ક્યારે છે, વર્તે નહીં નિજ ભાનમાં, કરતા કર્મ પ્રભાવ, એ કર્મનો બંધ કરીને જીવે છે. કર્મ સંયુક્ત કર્મ પ્રભાવથી એનું કર્તૃત્વ છે, એનું કર્તૃત્વ પોતાના ભાનમાં ન હોવાને કારણે છે. કઈ ચિંતા કરીશમાં, પણ જો ચેતન જો નિજ ભાનમાં, કરતા આપ સ્વભાવ, જો તું તારા ભાનમાં છો, સ્વભાવમાં છો, તને તારા સ્વરૂપનું ભાન જો છે, તો તું કર્મનો કરતા થઈ શકીશ નહીં. તું થઈશ કરતા, પણ કેનો, સ્વભાવનો, આપ સ્વભાવ. શું મારો સ્વભાવ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત ચતુષ્ટય અને અનંત ગુણો એનો કરતા તું છો. ક્યારે? જો નિજ ભાનમાં છો તો. તારું કરતા પણ સાચું, આત્માનું ત્રીજું પદ છે,